તારીખ 14/4/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 219 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 91.
સોના લક્ષણોમાં અલૌકિક છે. સોનું લક્ષ આ શબ્દોની કોઈ જગ્યાએ આવે છે. સોનું લક્ષ કહો, યથાર્થ લક્ષ કહો, એ લક્ષ્ય જીવન પરિણામ થાય છે. એનો ઉપાય અથવા માર્ગ કહે છે. એ અલૌકિક છે. અલૌકિક છે એટલે લોકો પર જે સિદ્ધિ છે, સિદ્ધ પદ છે, એને પ્રાપ્ત કરાવનાર ઉપાય છે. ચાર ગતિમાં વિનમ્રણ થાય અને પરિભ્રમણ થાય, તે તમામ પ્રકારના પરિણામ લૌકિક ભાવરૂપ પરિણામ છે. જે જીવને લોકમાં પરિભ્રમણ કરાવે છે અને જીવને લોકમાં રાખે છે અને લોકના સર્વ જીવોને તે પરિચિત ને અનુભૂત છે, તેથી બધા લૌકિક પરિણામ કહેવાય છે. સર્વસાધારણ લૌકિક એટલે સર્વસાધારણ. જ્યારે આત્માનું લક્ષ થાય ત્યારે જે કાંઈ પરિણામની દિશા બદલે છે અને સંપૂર્ણ સિદ્ધિનો જે ઉપાય શરૂ થાય છે ત્યારે તે પરિણામને અલૌકિક પરિણામ કહેવામાં આવે છે. સોળ એટલે ત્રિકાળી શુદ્ધાત્મા. પોતાનું જે નવું સ્વરૂપ છે એ લક્ષમાં રહે તો પરિણામ એથી સ્વરૂપથી વિરુદ્ધ જાય, એમાં આંચકો આવે. જેનું પોતાનું પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એ સ્વરૂપનું જો લક્ષ રહે એટલે કે એનું લક્ષ ન છૂટે તો પરિણામ જે એથી વિરુદ્ધ પ્રકારે ઉત્પન્ન થાય એના ઉપર બ્રેક આવે છે, એનો નિષેધ આવે છે. બ્રેક આવે છે એટલે એનો નિષેધ આવે છે. એ આશ્રયનું લક્ષ થયું. જે લક્ષ કહ્યું એમાં આશ્રય સ્થાન એવું જે પોતાનું સ્વરૂપ તે સ્વ એવું એક લક્ષ છે. એ પરિણામ વિષયક લક્ષ એવું છે કે પરિપૂર્ણ જેને શુદ્ધ થવાનું છે અને અલ્પ શુદ્ધિ થાય છે તો પણ તે અલ્પ શુદ્ધિમાં રોકાતો નથી, રોકાઈ જતો નથી, અટકતો નથી, સંતોષ પામી જતો નથી. સમ્યક દર્શન થાય તો સમ્યક દર્શન માને અને મુનિપણું થાય તો મુનિપણામાં પણ નહીં. બેનશ્રીએ એક વાત ખોલી છે તો મુનિપણાના પરિણામની અનુભવની વાત લીધી છે. જો આ જ્ઞાન શું કામ કરે છે, અત્યારે ભાવલિંગી મુનિ દેખાતા નથી, પોતાને મુનિપણું પ્રગટ નથી, છતાં મુનિના પરિણામની વાત કરી છે. મુનિ એમ અનુભવ કરે છે વર્તમાન અવસ્થાનો તો આ અવસ્થામાં જે આનંદ આવે છે, મુનિપણાને યોગ્ય આનંદ જે આવે છે એ ધીમી ધારે આવે છે. ઠીક, નીચેના ગુણસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિઓ એમ વિચારે છે કે અમારો આનંદ છે એ પરિણતિ ધીમી ધારની છે, મુનિ દશાની તો પ્રચુર સ્વસંવેદનની દશા છે. જ્યારે મુનિ દશામાં આવેલો જીવ એમ જોવે છે કે આ ધીમી ધારે અમૃત પીવાય છે, આનંદ અમૃત આત્માનું ધીમી ધારે જે પીવાય છે એ અમને પોસાતું નથી, એક સાથે પૂર્ણ આનંદ નો અનુભવ થાય, અમારે તો એ ધ્યેય છે, એ જોઈએ છે. કેમ એમ થાય છે? જ્યારે સમ્યક દ્રષ્ટિ નહોતો અને આત્માર્થી હતો એ જીવ, ત્યારે સમ્યક દર્શનની એને ભાવના હતી કે એવો કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન એકવાર જો ત્યાં સુધી પહોંચાય તો સર્વ કાર્યની સિદ્ધિ છે, બીજા કાર્યો આપોઆપ ઉત્પન્ન થશે. એ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે તો એમ કહે છે કે સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા, સોદાનીજીના ચર્ચામાં આવે છે. સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા, એને સંતોષ નથી. પૂર્ણતા એ પહોંચાય નહીં ત્યાં સુધી સાધકને સંતોષ થતો નથી. એની પૂર્ણતાના લક્ષનું કારણ છે, અંદરમાં જે પૂર્ણતા છે એનું જે યથાર્થ લક્ષ છે. યથાર્થ લક્ષ છે એટલે શું? કે આશ્રય નથી, આ એની યથાર્થતા છે. ત્રિકાળીનું જે લક્ષ છે એમાં આશ્રય ભાવનો પ્રકાર ભજે છે. પૂર્ણ શુદ્ધિનું લક્ષ છે એમાં માત્ર પહોંચવાના પ્રયોજનનું લક્ષ રહે છે. અને વર્તમાન અવસ્થામાં રાગાદીનો નિષેધ થાય છે અને રાગાદીનો નિષેધ પૂર્વક એટલે વ્યવહારના નિષેધ પૂર્વક જે નિશ્ચયનો આશ્રય થાય છે એવો વર્તમાન પરિણામનો પણ ખ્યાલ રહે છે, એ વર્તમાન પર્યાયનું લક્ષ છે. આ પ્રકારે ત્રણેય ઠેકાણે એક સાથે યુગપતપણે પરિણતિમાં જે પ્રકાર ભજે છે એને યથાર્થ એમ કહેવામાં આવે છે. આ યથાર્થતા સૂચિત છે. બહુ ગૂઢ ભાષા વાપરે છે જ્ઞાનીઓ તો, એ એમાં બીજું છે કૃષ્ણામૃતમાં કે જ્ઞાન દોરાનું યથાર્થ લક્ષ કરીને આત્માર્થી જીવ આગળ વધે છે. નંબર તો યાદ નથી. જ્ઞાન દોરાનું યથાર્થ લક્ષનો વિષય આવે છે ને, બસ ભાષા સાદી છે, અંદર ગૂઢ ભાવો છે. કાંડે બાંધેલા દોરા તરફ નજર કરી તો પોતાને જુદો ઓળખી લીધો. દ્રષ્ટાંત ગુરુદેવ શ્રી આપતા હતા ગોસળિયાનો. એક ઓછી બુદ્ધિનો પાગલ જેવો છોકરો હતો, એની માતા એને એક યુક્તિ બતાવી હતી. એ ભૂલી જતો હતો કે હું, મારું નામ ગોસળિયો છે અને હું છું કે ખોવાઈ ગયો છું. એને ભ્રાંતિ એમ થતી હતી કે હું ખોવાઈ જાઉં છું, હું વારંવાર ખોવાઈ જાઉં છું. અને તેથી એને એ પૂછે કે ભાઈ ગોસળિયો ક્યાં છે, ગોસળિયો ક્યાં, પોતે જ પૂછે ગોસળિયો ક્યાં. જેમ આત્મા પૂછે કે આત્મા કેવો, હું કેવો, હું મને કેમ અનુભવમાં આવ્યું, હું ક્યાં જોડું, હું મને ક્યાં ગોતું, એમ જે પૂછે છે એવું દૃષ્ટાંત ગુરુદેવ લીધા હતા. એના ઉપર વાત કરી છે. તો ગોસળિયાની જેમ જીવ વિભાવમાં ભેળસેળ થઈ ગયો છે, ખોવાઈ ગયો છે, ભૂલી ગયો છે પોતાને, એને યુક્તિ એની માતાએ બતાવી. જો આ તને લાલ દોરો છે ને એ તારા કાંડે બાંધી દઉં છું. આ જેના કાંડે લાલ દોરો બાંધ્યો હોય ને એ ગોસળિયો, એટલે જયારે એને ભ્રમણા થાય ત્યારે હું ખોવાઈ ગયો છું ત્યારે કાંડા ઉપર નજર કરે ત્યારે એમ થાય ના 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 હું ખોવાનો નથી આર્યો, ગોસવ્યો તો આર્યો. આ એક યુક્તિ હતી એની. ભ્રમણામાં એને એટલો ખ્યાલ હતો કે મારે મને ગોતવો છે. ભ્રમણામાં કઈક હું ખોવાઈ ગયા જેવો મને અનુભવ છે ને હું ક્યાંય હું ગોતવા માંગુ છું એટલો ખ્યાલ આવ્યો પછી કાંડામાં જોયે ને એમ. ગોસળિયાએ કાંડે બાંધેલા દોરા તરફ નજર કરી પોતાને જુદો ઓળખી લીધો તેમ તારે તને ઓળખવો હોય તું તને ઓળખવા માંગતો હોય તું ખોવાઈ ગયો છે એવું તને ભ્રમ થતા ભ્રમમાં પણ તને એમ લાગે કે હું મને શોધી લો મને પકડી લો તો જ્ઞાન દોરા તરફ યથાર્થ લક્ષ્ય કરી આટલા શબ્દ પડ્યા છે. આ એ ગુડ ભાવ છે. જ્ઞાન દોરા તરફ લક્ષ્ય કરીને એમ નથી લીધું. જ્ઞાન દોરા તરફ યથાર્થ લક્ષ્ય કરીને હવે જ્ઞાનનો જે દોરો છે એ વર્તમાન અવસ્થા છે, એ નમૂનો છે, વાનગી છે, સેમ્પલ છે. અને સિદ્ધ એના ઉપરથી આવો જ્ઞાન માત્ર હું ત્રિકાળી સ્વરૂપ છું, ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છું એવું જે અંતરાશ્રય ઉપર પરિણામ જોવું અને આ હું છું એમ જોવું એનું યથાર્થ લક્ષ્ય છે. અને એ ક્યારે જાય કે એને પહેલા પૂર્ણ શુદ્ધિનો ધ્યેય અને લક્ષ્ય બાંધ્યું હોય ત્યારે. આ બે સાથે યુક્ત ત્રણની સંધિ થાય છે. પૂર્ણ શુદ્ધિ રૂપ મોક્ષનું ધ્યેય, વર્તમાન પૂર્ણ શુદ્ધ સ્વરૂપ આશ્રય સ્થાન અને વર્તમાન અવસ્થાનું અસમ્યકપણું મટીને સમ્યક થવું, આ બધું એક સાથે જ્ઞાનમાં રહે છે. એક સાથે જ્ઞાનમાં ત્રણ રહે છે. આશ્રય એકનો થાય છે એવું જે વિશાળ લક્ષ છે એને અહીંયા સ્વનું લક્ષ એમ કહ્યું લીધું ને. સ્વના લક્ષે માર્ગ અલૌકિક છે. આ પ્રકારનો પરિણમનનો ત્રિપટી વાળો પ્રકાર તે અલૌકિક છે. આગળ આવે છે ત્રિપટી અવસ્થા છે. સાધકજીની ત્રિપટી અવસ્થા છે એમ આવે છે. એને ટૂંકા માયા એમ કહ્યું કે જ્ઞાન દોરા તરફ યથાર્થ લક્ષ્ય કરીને હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ ત્રિકાળી ઉપર જાય છે એમ પોતાને જુદો ઓળખી લેવાનો છે. આ જે નિર્ણય કરવો છે ઓળખવો છે એને અહીંથી જ્ઞાનમાં વર્તમાન ચાલતા પરિણમન ઉપરથી ત્રિકાળી જ્ઞાનમય અનંત સામર્થ્યમય પોતે કેવો છે એની એને ઓળખાણ અથવા નિર્ણય આપવો જોઈએ. એ માર્ગ અલૌકિક છે. નિર્દોષ થવું છે એવો માત્ર વિચાર નહીં પણ એનું ધ્યેય હોવું જોઈએ. ધ્યેય એટલે શું? કે જે સ્થાને પહોંચવું છે એ સ્થાને એની ચાલ થવી જોઈએ એનું નામ ધ્યેય છે. પહોંચવું છે તેની ચાલ હોવી જોઈએ કે નહીં? વિચાર કરી લીધો કે મારું ધ્યેય તો મોક્ષ પ્રાપ્તિનું છે. મોક્ષ કહ્યો ને જે શુદ્ધતા પોતાની સર્વશુદ્ધિ પરિણામ પૂર્ણ શુદ્ધ થાય એ મારું ધ્યેય છે. પછી મીઠું એક કોર્સ વિચાર કર્યો કે આ મારું ધ્યેય છે ને મૂક્યો એક કોષ એને ધ્યેય બાંધ્યું નથી. ધ્યેય સંબંધિત એને ઔદયિક ભાવમાં એવો વિચાર આવ્યો છે. ઔદયિક ભાવમાં સૂક્ષ્મ સૂક્ષ્મ ખ્યાલ ત્રણ નથી ત્યાં એવો એને વિચાર કર્યો છે. ઉપર ટપકે ઉપર ઉપરથી એ ખરેખર ધ્યેય બાંધ્યું નથી. ધ્યેય તો એને બાંધ્યું કહેવાય કે એની વિચારમાં ફેરફાર થઈ જાય. જેમ ઉલટો દ્રષ્ટાંત લઈ જાય કે અત્યારે બાહ્ય પદાર્થોમાંથી અનુકૂળતાઓમાંથી સુખ મેળવવાનું જીવનું ધ્યેય છે. પેલું મોક્ષનું ધ્યેય નથી ત્યારે સંસારનું ધ્યેય છે. ધ્યેય બે જાતના છે જીવોને, એક સાધક જીવોને મોક્ષનું અને બાકીના બધા સંસારીઓને સંસારનું. એટલે પરિસ્થિતિ એની શું થાય છે કે એ મોક્ષનો વિષય પણ એને ઉદયના યોગે સત્તાસ્ત્ર સત્સમાગમ સદગુરુનો યોગ થાય ત્યારે એ મોક્ષનો વિષય ચાલે છે. એજન્ડા ઉપર મોક્ષનો વિષય હોય છે, વિચાર આવી જાય છે અને સંસારનો પડી જાય છે ને, ઉપયોગ એનો ચાલ્યો જાય છે. એ બાજુ અહીંયા જરાક ધ્યાન રાખવું પડશે, નહીં આમ નુકસાન થશે. જરાક આને સંભાળવું પડશે, નહીં આમ થશે. જ્યાં એનું ધ્યેય છે ત્યાં એની સાવધાની પરિણામની ચાલ વર્તે છે. પેલી પરિસ્થિતિ એવી થાય કે ઉદયમાન સંયોગોના કાર્યો કરે, જેને જે પ્રકારનો નોકરી ધંધો ઘર વ્યવહાર વગેરે જે પ્રકારનો ઉદય હોય, જે કાર્યો એને કરવા પડતા હોય, કરવા નથી પણ કરવા પડતા હોય, રૂચિએ કરીને કરવા નથી પણ કરવા પડતા હોય, ત્યારે એના વિચારો એ બાજુ ચાલ્યા જાય. મારું ધ્યેય તો પૂર્ણ શુદ્ધ થવાનું છે, વિચારની દિશામાં હું ફેર પડે છે, એનું ચિંતન છે એ ચાલે છે. જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ થતી નથી, મેળવવું છે એ હાંસલ થતું નથી, ત્યાં સુધી એનું ચિંતન છૂટે નહીં. એ પ્રકારે એના પરિણામમાં એક મોટો ફેરફાર ઉભો થાય છે. અને કેમ કે એને ધ્યેય મારું પૂર્ણ શુદ્ધિનું છે એમ નહીં, અત્યારે એ પૂર્ણ શુદ્ધ થવાતું હોય તો બીજો સમય નથી જોઈતો. ઘડીક પછી કરવું છે, કાલે કરવું છે, અથવા છોકરો મોટો થાય ત્યારે કરવું છે, નિવૃત્તિ લઈને પછી ધંધામાંથી નિવૃત્તિ મળશે એમ નથી. અત્યારે થતું હોય તો પછી એક સમય બીજો એને ઉધારીનો નથી કરવો. એવી આ ભાવમાં કરવું છે એ વાત તો રહી નહીં ને, પછી આ જ ભાવમાં કરવું છે, અત્યારે જ કરવું છે એમ. આ ભાવમાં કરવું છે તો વળી ઉઠી ઢીલો વિચાર છે. એવો આત્મારથી જ્યારે જ્ઞાન દોરાથી લક્ષ યથાર્થ કરે છે ત્યારે એને આશ્રય સ્થાન હાથમાં આવે છે. ત્યાં સુધી એની ભાવના પ્રયોજન લક્ષી નથી, પ્રયોજનની તિખાશ વાળી નથી ને પ્રયોજનના પકડ વાળી એની ભાવના નથી. એટલે એનું જે એ બાજુનું વલણ ફરી જવું જોઈએ, વલણ ફરતો નથી. ભલે શાસ્ત્ર સ્વાધ્યાય કરે, યજ્ઞકિંચિત જે કાંઈ કરવું હોય તે કરે, પણ અંદરમાંથી વલણ ફરે નહીં. શ્રીમદજી તો બહુ સાદી ભાષામાં આવી વાતો કરે ત્યારે એમ કહે કે ખરેખર તો આત્મા માયથી ફરવો જોઈએ. બહુ સાદી ભાષા, અંદરથી માયથી ફરવો જોઈએ આત્મા, એવા શબ્દો વાપરે પત્ર લખે ત્યારે. એટલે કે ધર્મની ક્રિયા તો જે તે જીવો જે તે સંપ્રદાયમાં છે તે સૌ કરે છે એની માનેલી. એમ તું આ ઉદયના યોગે આ સંપ્રદાયમાં કે આ ટોળામાં આવી ગયો એટલે જે કાંઈ તું પ્રક્રિયા કરે છે માટે એ કાંઈ ધર્મની ક્રિયા છે એમ માની બેસવાની જરાય જરૂર નથી. એ તો બધાય કરે છે પોતપોતાની રીતે. અંદરથી મૂળમાંથી ફેરફાર ન થાય, ધ્યેય બદલાય નહીં અને સ્વાશ્રય થાય નહીં ત્યાં સુધી અલૌકિક માર્ગની શરૂઆત પ્રારંભ થતો નથી. આ પરિસ્થિતિ છે. જ્યાં જ્યાં જ્ઞાન છે, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં જ્ઞાન ગુણ પણ છે, જ્ઞાન સ્વભાવ પણ છે. એટલે આખો સ્વભાવ ચાલ્યું, સ્વભાવ ઉપર ચાલ્યું જોવું જોઈએ. જેમ નમૂનો જોતા 5 ગુણીના નમૂના 10 ગુણીના કાયદા હોય, ખાંડના ચોખાના ઘઉં લેવા જાય છે કે નહીં, નમૂનો જોઈને એમ કે છે કે આ બીજી ગુણ સારી છે, બીજી ગુણ એના લક્ષ ઉપર જોઈ. ઉપયોગ નમૂના ઉપર છે અને લક્ષમાં બીજી ગુણ છે. એમ ઉપયોગ ભલે જ્ઞાન ઉપર જાય, એમ લક્ષ ચાલ્યું જવું જોઈએ. ત્રિકાળી આવો જ્ઞાન હોય છે આમ છે. દિવાસળી માં અગ્નિ ક્યારે જોઈતી? સળગાવા પહેલા જોઈતી. એનું લક્ષ છે એના ઉપર કે આમાં અગ્નિ છે. અવ્યક્ત જે અગ્નિ સ્વભાવ છે એના ઉપર લક્ષ છે. ત્યારે એને એની પ્રવૃત્તિ કરે છે, મિત્ર કરી શકે એની. અવ્યક્ત છે એટલે લક્ષ ન થાય એમ છે નહીં. અવ્યક્ત છે એટલે જ્ઞાનમાં ન આવે એમ છે નહીં. અવ્યક્ત છે એટલે આશ્રય ન થઈ શકે એમ છે નહીં. અવ્યક્ત હોવા છતાં વ્યક્તપણું જે એનું આંશિક પણ વ્યક્તપણું છે એના ઉપરથી અવ્યક્ત તત્વમાં પણ એવું જ વ્યાપી વ્યાપકપણે એવો જ જ્ઞાન સ્વભાવ છે એમ આવ્યા વગર રહેતો નથી. પણ યથાર્થ લક્ષ થાય ત્યારે એ યથાર્થમાં એકલા શબ્દ પીડે છે. ત્યાં જે 312 ના બોલમાં છે, યથાર્થ લક્ષ કરીને નામ દોરાત્મ દ્વારા યથાર્થ લક્ષ કરીને, બસ આટલા શબ્દો મૂક્યા છે. યથાર્થમાં આટલી મોટી વાત છે. કહે છે કે એવા એ પ્રકારના સ્વના લક્ષણો માર્ગ અલૌકિક છે. કહે છે કે આ તો વિતરાગનો માર્ગ છે. આ વિતરાગનો માર્ગ છે એટલે વિતરાગ કહે છે કે તું મારી સામું ન જો. ઠીક, દિવ્ય ધ્વનિમાં એમ આવ્યું છે કે તારું લક્ષ કર. જેવું સર્વજ્ઞ પદ છે, જીન પદ છે, એવું જે સ્વ આત્મ પદ છે એની ઉપેક્ષા કરીને, એનો અનાદર કરીને તું કોઈની સામે ન જુઓ. જગતમાં તો 5 ઇન્દ્રિયના વિષય સામે જોવા જેવા નથી, પણ અમે તો તને એમ કહીએ છીએ કે અમે સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર સમોસરણમાં બેઠા છીએ, અમારી સામે પણ તું ન જુઓ. આમ કે આ પાછળ હેતુ છે. આમ કે આ પાછળ કે ઉપદેશની અંદર દિવ્ય ધ્વનિમાં એમ આવે છે કે અંતઃતત્વ સ્વરૂપ અંતરંગમાં પરમાત્મ તત્વ, તમારા સૌ આત્માઓમાં પરમાત્મ તત્વ બિરાજમાન છે, એની સન્મુખ થઈને એનો અનુભવ કરો. એ વિષય તો દિવ્ય ધ્વનિમાં આવે છે. અને એમ પણ આવે છે કે એમ જ કરો ને બીજું કાંઈ ન કરો એટલે અમારી સામે ન જોવો, એ વાત પણ એમાં આવી જાય છે. આમ કહેવા પાછળ એક બીજો અર્થ પણ છે કે આ વિતરાગ સિવાય જગતના તમામ ધર્મમાં ઈશ્વર થયા છે, ગુરુઓ થયા છે, એ બધાએ એવો ઉપદેશ આપ્યો છે કે તમે અમારી પાસે આવો, અમારા શરણે આવો, અમે તમને તારી દેશું. એ પ્રકારથી વિલક્ષણ પ્રકાર છે. ગીતામાં એવો શ્લોક આવે છે, સ્વે સ્વે કર્મણી અભિરત સંસિદ્ધિમ લભતે નર, જે એવું ત્યાં પ્રકરણ ચાલ્યું છે કે ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને બ્રાહ્મણ એવી જે 4 વિભાગ છે સમાજના, એ જે પોતાના કર્મમાં અભિરત એટલે બરાબર સંલગ્ન રહે, લાગેલા રહે, તો એની સિદ્ધિ થાય છે. એટલે બ્રાહ્મણ બ્રાહ્મણને યોગ્ય કાર્ય કરે, ક્ષત્રિય ક્ષત્રિયને યોગ્ય કાર્ય કરે, ક્ષુદ્ર ક્ષુદ્રને યોગ્ય કાર્ય કરે, વૈશ્ય વૈશ્યને યોગ્ય કાર્ય કરે, તો એ સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય. એમ કહેવા પાછળ ત્યાં આશય એ છે કે હે અર્જુન, તું તો ક્ષત્રિય છો અને તારે તો યુદ્ધ કરવું હોય તો તારો સ્વધર્મ છે, કે તું શા માટે યુદ્ધમાંથી પાછો પડે છે? આ લેવાની પાછળ કારણ એ હતું, તું યુદ્ધ કર, આ તો તારો ધર્મ છે, યુદ્ધ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે. એ વાત લેવી હતી. પછી કે તું બધી ચિંતા મૂકી દે, મામ એકમ શરણમ વ્રજ, એક મારા શરણે આવી જાય. અહમ તમ સર્વ પાપે મોક્ષયિષ્યામિ માસિત, હું તને સર્વ પાપોથી મુક્ત કરી દઈશ. કાંઈ ચિંતા કરમાં મા સૂચો સોચ કરમાં ચિંતા કરમાં હું તને સર્વ પાપથી છોડાવી દેવાનો છું, પણ એ તું મારા શરણે આવી જાય. આવો ઉપદેશ સર્વ ધર્મ મતોમાં ચાલ્યો છે. એક વિતરાગ મતમાં એમ છે કે અમે તારું ભલું કરીએ છીએ, અમે તને મોક્ષ પમાડીએ છીએ, અમે તારો મોક્ષ કરી દઈએ છીએ, એ વાત નથી. એ વાત તો નથી, પણ અમારા સામૂતું જો એ પણ અમે કહેતા નથી કે તું અમારી ભક્તિ કર્યા કર. અમારું પૂર્ણ વિતરાગ સ્વરૂપ છે, આ અજયંતમાં પરમ ઔદારી તેજોમય શરીર છે, અમારા સામે જોજે અને અમારી ભક્તિ કરજે, એ વાત પણ અમે કહેતા નથી. એ ભક્તિનો ભાવ તને શુભરાગ થાય અને બંધન થશે, શુભરાગ થશે તો તને બંધન થશે. ભગવાન કુંતુંડાચાર્ય અષ્ટપાવરમાં એ વાત, પર દવાઓ દુબઈ પરદ્રવ્યને અનુસરીને જે કાંઈ પરિણામ થાય તે દુર્ગતિના પરિણામ છે. પણ પ્રભુ આપ અમારા માટે પરદ્રવ્ય થઈ ગયા, એનું શું? તો બરાબર છે, અમે તારા માટે પરદ્રવ્ય છીએ. અમે ક્યાં કહીએ છીએ કે તું અમારી સામે જો, એ વાત છે. કોઈ કોઈ વિષય બહુ મલાવતા કે મોઢે સામે કોળિયો આવ્યો હોય કોને નો ગમે છે. કે વિતરાગ એક એવા છે કે જેવી અપેક્ષા રાખતા નથી, સામે ચાલીને કોઈ બહુમાન કરે છે, સામે ચાલીને કોઈ લાભ દેવાની વાત કરે છે, સામે ચાલીને કોઈ પ્રશંસા સ્તુતિ કરે છે, કાંઈ નહીં. અમારે એ કાંઈ અપેક્ષા નથી, કાંઈ જોઈતું નથી. ત્યાંથી તો અમારી સાધક દશા ચાલી છે. આ જગતમાંથી અમારે કાંઈ જોઈતું નથી, એ તો સાધક દશાના મૂળમાં એ વાત આવી ત્યારે સાધક દશા શરૂ થઈ છે. અને એના ફળમાં જે વિતરાગતા આવી, પરિપૂર્ણ વિતરાગતાથી, એમાં કાંઈ જોઈ છે એ વાત ક્યાં રહે છે? એ વાત જ રહેતી નથી. એટલે એવા દીનતાના પરિણામ સર્વજ્ઞ વિતરાગ જિનેન્દ્ર ભગવાનને હોતા હોતા નથી કે બીજા મારી ભક્તિ કરે તો ઠીક, એ તો દીનપણું છે. કોઈ બીજાના નિંદા સ્તુતિ પ્રશંસા મહિમા એવા કોઈ પણ પ્રકારની અપેક્ષા ને ઉપેક્ષા પ્રત્યે રાગદ્વેષ થવો, નિંદા કરે તો દ્વેષ થાય, પ્રશંસા કરે તો એને મીઠું લાગે, સારું લાગે, એ બધા દીનપણાના પરિણામ છે, પામરતાના પરિણામ છે. એવા પરિણામ વિતરાગને હોતા નથી. એમ ના પરિણામ થઈ જાય, કરવા નથી, થઈ જાય ત્યારે એને સાતિશય પુણ્ય બંધાય છે. આમ છે, બહુ વિચારવા જેવો વિષય છે. કુદરત ને પણ સાતિશય એટલે અતિશય સહિતના, અતિશય સહિતના એટલે લોકોને આશ્ચર્ય થાય. એને એ પુણ્ય છે એને ભોગવતા ભોગવતા અશુભનો પ્રકાર ઉત્પન્ન થાય, પુણ્યાનું બંધી પુણ્ય થાય. તો બીજું એને એ પુણ્ય ઉપર લક્ષ ન હોય, પુણ્યના પરિણામ ફળ આવે એના ઉપર એને લક્ષ ન હોય. અને જગતના જીવો પુણ્યના ફળ પ્રાપ્ત કરતી વખતે જે લડાઈ કરે છે, સ્ટ્રગલ કરે છે, મથામણ કરે છે, મહેનત કરે છે અને પાપ બાંધે છે ને બહુ પ્રયત્ન કરે, ત્યારે એને પૈસા આદિ મળે ને પુણ્યના ફળ મળે ને ભોગવે, એ પ્રકાર એને આવતો નથી. સહેજે સહેજે એને સંપત્તિની પ્રાપ્તિ થાય છે, એને નિધાન નીકળે છે એને ત્યાંથી, એમ કહેવાય છે. એ પ્રકારના સાતિશય જે પુણ્ય હોય છે એ પણ એના ઉપર એની નજર નથી, એમ કહેવું છે. ત્યારે એ સાધક છે તો પોતાના ધ્યેય ઉપર નજર રાખીને બેઠો છે. એને બહારમાં કોઈ અનુકૂળતાઓ થઈ ગઈ, ઠીક થઈ ગયું, ચાલો હવે વાંધો નહીં આવે, એ પ્રકાર એને છે નહીં. એ તો એને આશ્રય લઈ લીધો. આટલી મૂડી થાય તો નિવૃત્તિ લો, એટલી મૂડી થઈ અને એને નિવૃત્તિ લીધી, એને મૂડીનો આશ્રય લીધો છે, એના આધારે એ ચાલવા માંગે છે. બિલકુલ નહીં. આજીવિકાની વ્યવસ્થા રહે એટલે કે ચાર રોટલી રોજ મળે એટલો મુઠ્ઠી લોટ ચપટી લોટની વ્યવસ્થા રહે એના ઉપર આધાર થઈને જીવવા માંગે છે. અને એની સાધક દશાની એવી પાંગળી માને છે કે આ મુઠ્ઠી ઘઉંનો લોટ થાય એના આધારે બરાબર મારો મનો સમ્યક દર્શન આવશે. સમ્યક દર્શન એવી ચીજ નથી, એ તો અનંત શક્તિને આત્માના આધારે પ્રગટે છે. મુઠ્ઠી ઘઉંના આધારે પ્રગટ થયું નથી. આ દીનતા શું ચીજ છે જીવની, એ વિતરાગ માર્ગ એવો છે, નિરપેક્ષ નિરાલંબ નિરપેક્ષ એવો માર્ગ છે. જેમ જગતમાં સૂર્ય ચંદ્ર અધર ચાલે છે અને કોઈ દોરી એને કોઈ ટેકો નીચે અધરથી કોઈ એને ખેંચી રાખ્યા નથી, નીચેથી કોઈ એને ટેકો આપ્યો નથી, અધર ફરે છે કે નહીં, એમ આ આત્મા જગતનું એક કોઈના આધાર વિના રહેલું અસ્તિત્વ ધરાવતું તત્વ છે. અનાદિ અનંત શાશ્વત અસ્તિત્વ ધરાવે છે, કોઈના આધાર વિના અસ્તિત્વ ધરાવે છે, નિરાલંબ છે અને નિરપેક્ષ છે. એને એમ ન જાણે ત્યાં સુધી એને દીનતા રહે કે આમ રહેતો ઠીક, આમ થાય તો ઠીક, આપણું સાધન હોય તો ઠીક, ફલાણું હોય તો ઠીક, ફલાણા હોય તો ઠીક ને ફલાણું હોય તો ઠીક. ઠીક, આ દુનિયામાં મારા મારી જૂથ બંધીની છે, પોલિટિક્સ સમજતા આવે તો બધી ખબર હોય એનો. એમાં દીનતા શું છે કે આટલા મારી પડખે હોય તો ઠીક. સાધક દશાની મસ્તી જુદી છે. ગુરુદેવ એકલા હાલી નીકળ્યા, હે, જયારે સત્ય જાણ્યું, સત્યનો અનુભવ થયો કે આમ સત્ય છે, નિરાલંબ નિરપેક્ષ આત્મતત્વ સત્ય સ્વરૂપે છે. સંપ્રદાયના જીવો ભગવાન માનવા તૈયાર હતા કે આપના જેવી ક્રિયા કોઈ પાડતું નથી, આપના આપ તો સ્થાનક વાસીમાં હીરો છે, હીરો આ તો કોઈનું હીરો એમ કહેતા. એ વાત કાંઈ નહીં કે તો જે સાચું લાગ્યું તે સાચું લાગ્યું પંજની ટેકરી ઉપર. એમ કોઈના આધારે રહેવું છે એ પરિસ્થિતિ મૂળમાં જ નથી સાધક દશામાં. એમ વિતરાગ માર્ગમાં એ પ્રકાર છે. બાકી બધા લૌકિક પરિણામ છે, એ ચાર ગતિમાં પરિભ્રમણ કરવાના એ પરિણામ છે. આત્માને અનંત દુઃખમાં, દુઃખની ખીણમાં ફેંકી દે એવા એ પરિણામ છે. એ પરિણામ જીવને ક્યારે હિતકર નથી, કોઈ અપેક્ષા એને હિતકર નથી. 217 થયો, 218 આ બોલ પણ બહુ સરસ છે, નિર્ણયના વિષય ઉપર છે. પહેલા સમજણ તો કરે, 210 નિર્ણય ઉપરનો છે ને, પહેલા આ વાત છે, સમજણ લક્ષમાં આવવું જોઈએ. પહેલા સમજણ તો કરે, એ સમજણમાં સ્વભાવનો પક્ષ તો કરે કે રાગ અને નિમિત્ત તરફ ઢળવા જેવું નથી, પણ સ્વભાવ તરફ ઢળવા જેવું છે. એક એક વાત કરી છે, એમ પાકો નિર્ણય કરે. આ વાત તો એને એટલી સ્પષ્ટ અને યથાર્થ પ્રકારે દ્રઢ હોવી જોઈએ કે એક નિજ સ્વભાવનો જ પક્ષને વલણ કરવા જેવું છે અને બીજો કોઈ પક્ષને વલણ કરવા જેવું નથી. નિમિત્તનો નહીં ને રાગનો નહીં, પ્રશસ્ત રાગનો પણ નહીં અને પ્રશસ્ત નિમિત્ત દેવગુરુ શાસ્ત્રનો પણ નહીં. આમ છે જે સ્વાધ્યાયનો વ્યવહાર ગુરુદેવે આખા સમાજમાં ચાલુ કરાવ્યો એની પાછળ હેતુ આટલો જ કે જીવ સમજણ કરે. સમજણનો માર્ગ છે એમ કહે છે. અને એ સમજણમાં પણ એને એમ સમજણ કરવાની છે કે એક પ્રકારની શુદ્ધાત્મ સ્વભાવ છે એ હું છું, એનો એને પક્ષ થઈ ગયો જોઈએ. કેમ એમ કહ્યું કે અનાદિથી જીવને રાગનો પક્ષ છે, નિમિત્ત અને રાગના પક્ષમાં જીવ અનાદિથી ઉભો છે, અને એના પક્ષમાં ઉભા રહેતા એને સ્વસન્મુખ થવાનો કદી અવસર નથી. આ પરિસ્થિતિ છે. જે જીવ અનાદિથી રાગ અને નિમિત્તના પક્ષમાં ઉભો છે તે સંસાર સમુદ્રની મધ્યમાં ઉભો છે, કિનારે નથી, એ સંસાર સમુદ્રની મધ્યમાં ઉભો છે. પરમાગમમાં તો એવી ભાષા આવે છે કે એ સંસાર સમુદ્રની મધ્યમાં મગરમચ્છના મોઢામાં પડેલો છે. છટકીને જાય ક્યાં, પણ કદાચ થોડો આગળ પાછો છટકે તો એ મગરમચ્છ કાંઠે હોય તો બહાર રહી જાય, સમુદ્રની મધ્યમાં પડ્યો છે એમ કે છે, એને પક્ષ છોડાવો છે. તે સ્વભાવનો પક્ષ કરે, એ સ્વભાવનો પક્ષ કરવો એટલે શું, આ સવાલ છે. સમયસારમાં તો એમ આવ્યું કે હું એક છું અને શુદ્ધ છું એવો પક્ષ કરે એમ પણ ન હોવું જોઈએ. હું રાગ વાળો છું, અનેક જ્ઞેયોને જાણનારો છું એવો વ્યવહારનો પક્ષ કરે એ તો એક બાજુ રહ્યો, એને તો સવાલ નથી કે કાંઈ આગળ વધવાનો પ્રકાર આવશે. પણ સ્વભાવનો પક્ષ કરે તો હું એક અને શુદ્ધ છું એને એમ કહ્યું કે નહીં તું પક્ષાંતિક્રાંત થા, તો તને નિર્વિકલ્પ શુદ્ધોપયોગ રૂપ આત્માનુભવ થશે અને આત્મજ્ઞાન પ્રગટ થશે. અહીંયા એમ કહે છે કે પક્ષ કરે એટલે અનાદિનો પક્ષ છે એ બદલે. પક્ષાંતિક્રાંત થયા પહેલા જે ફેરફાર થાય છે એ સ્તરની અહીંયા વાત છે, પેલી વાત નથી. પક્ષાંતિક્રાંત થયા પહેલા અનાદિથી રાગ ને નિમિત્તનો પક્ષ છે એ બદલાય અને સ્વભાવનો પક્ષ આવે છે. ક્યારે? કે જ્યારે લક્ષ થાય છે ત્યારે. જ્યારે સ્વભાવ ઓળખાય છે, જ્યારે સ્વરૂપનું લક્ષ થાય છે, ત્યારે પહેલા સ્વરૂપનો પક્ષ આવે છે. પણ એ પક્ષમાં દક્ષ છે, ગુરુદેવ શ્રી ભાષા વાપરતા લક્ષ થયું તે જીવને પક્ષમાં દક્ષપણું છે. દક્ષ એટલે ચતુરાય, એ પક્ષમાં રોકાશે નહીં, એનું લક્ષમાં ત્રિકાળી શુદ્ધાત્મા છે, તો પણ એના એ રાગમાં નહીં રોકાય એમ કહે છે. હું આવો શુદ્ધ છું ને ત્રિકાળ છું ને પરિપૂર્ણ છું ને એક છું, પારિણામિક સ્વભાવે છું, પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છું, ધ્રુવ છું, અપરિણામી છું, કુટસ્થ છું, એવું જે વિકલ્પ રાગ ચાલે છે એમાં નહીં રોકાય. પક્ષ છે છતાં પક્ષમાં નહીં રોકાય એવી પરિસ્થિતિ જોઈને એને પક્ષમાં દક્ષ છે એમ કહેવામાં આવે છે. પણ જ્યાં સુધી પક્ષાંતિક્રાંત થતો નથી ત્યાં સુધી એ પક્ષમાં છે એમ કહેવામાં આવે છે. પણ યથાર્થ લક્ષ થયું હોવાથી એ પક્ષ એનું છૂટી જાય છે, અલ્પકાળમાં એને પક્ષ છૂટી જાય છે. એમ પહેલા સમજણ કરવા તું ઊભો છો, અત્યારે તું સમજણ કરવા ઊભો છો, તો એ સમજણમાં તને સ્વભાવનો પક્ષ થવો જોઈએ. સ્વભાવનું અવભાસન આવીને સ્વભાવનો નિર્ણય થવો જોઈએ. જો વિચાર અને સમજણના કાળમાં સ્વરૂપનો નિર્ણય ન થાય એમ કહે છે, તો છેલ્લી લીટી છે કે એ વિના એક પગલું જવાય તેમ નથી. છેલ્લી લીટી છે ને, નિર્ણયનો વજ્રસ્તંભ તો નાખે એમ કહે છે. જે નિર્ણયનો વજ્રસ્તંભ ન નાખે તો એ વિના એક ડગલું આગળ જવાયું નથી. શું કહેવા માંગે છે? પાકો નિર્ણય કરે, अगली बात एम सके एम पाको निर्णय करे स्वभाव तरफ ज दरवाजे छे एम पाको निर्णय करे आम छे पाको एटले यथार्थ पाको एटले हठ करे एम नहीं गोखी 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 ने हठ करे एवी हठ करे के स्वभाव सिवाय वात करवी नहीं तमारे अमारी पासे पर्याय नहीं तो तमारे वात करवी नहीं અમે તો એકલી સ્વભાવની વાત કરવા વાળા એકલી અમે સ્વભાવનો વિચાર કરવા વાળા અમે તો એકલો સ્વભાવનો પક્ષ કરવા વાળા છીએ કે છે કે હઠથી અને જીભથી અને કૃત્રિમતાથી સ્વભાવનો યથાર્થ પક્ષ હોતો નથી કે થતો નથી સમજણપૂર્વક પોતાનું અનંત સામર્થ જેટલું જ્ઞાનાદિ સામર્થ સ્વભાવ સ્વરૂપ હયાતી ધરાવે છે મોજુદ છે એટલું એનું અસ્તિત્વ એને લક્ષમાં જ્ઞાનમાં આવે કે હું આવો છું તો એના અવભાષણને અહીંયા નિર્ણય કહેવામાં આવ્યો છે એવો યથાર્થ પાકો નિર્ણય થયા વિના આ માર્ગમાં એક પગલું આગળ જવાનો પ્રશ્ન નથી હું શાસ્ત્ર વાંચી વાંચીને ગમે તેટલી ધારણા કર એમ કે છે અંદરમાં જો સ્વરૂપનો નિર્ણય ન થાય શાસ્ત્ર તો એટલા માટે વાંચીશ ને કે આમાંથી સમજાય જે કાંઈ કહેવા ધારે છે તે સમજાય આત્મ સ્વરૂપથી અનાદિનો અજાણ્યો છું જે સ્વરૂપ સમજ્યા વિના પાયમાં દુઃખ નીકળ્યું ને એ સ્વરૂપ સમજાવવા માટે દિગ્ધ્વનિમાં વાત આવી એ અનુસાર સત્શાસ્ત્રોની રચના થઈ આગમ પરમાગમની અને અંગપૂર્વની રચના થઈ એ સ્વરૂપ સમજવા માટે તે ઘણું વાંચ્યું ઘણું સાંભળ્યું પણ એનો નિર્ણય ન થયો તો એ બધું વાંચ્યું કામનું શું કામનું જે કાર્ય થવા માટે જે કાંઈ પ્રયોગ કરવામાં આવે તે કાર્ય ન થાય તો તે પ્રયોગ નિષ્ફળ છે એ તો આપોઆપ છે કે નહીં એને અંદરમાં પોતાના નિજ સ્વરૂપ ભાષ્યમાન થવું જોઈએ આ સીધી વાત છે એટલે એમ કહ્યું કે સ્વભાવનો પક્ષ તો કરે પ્રથમ સમજણ આવતા એને નિર્ણય થાય અને સ્વભાવનો પક્ષ થાય તો એ પ્રશ્નની અંદર વલણ એમ રહે છે કે કિંચિત માત્ર રાગ તરફ વળવા જેવું નથી ઢળવા જેવું નથી રાગનું વલણ છે એ વિરુદ્ધ વલણ છે વલણ એટીટ્યુડ કહે છે ને જેને આનું વલણ ક્યાં છે જ્યાં એનું વલણ છે ત્યાં એનો પક્ષ છે બહારમાં ખ્યાલ આવે છે કે નહીં કે જ્યાં એનું વલણ છે ત્યાં એનો પક્ષ છે તો કહે છે કે એ ઢલણ વલણ એ રાગને છોડીને નિમિત્તને છોડીને સ્વભાવ તરફનું વલણ ઢલણ ક્યારે થાય કે એનો નિર્ણય થાય ત્યારે કેમ કે મહામહિમાવંત મહાન પરમાત્મ પદ છે જીન પદ છે સાક્ષાત સિદ્ધ પદ છે એ જેવું અહીંયા જ્ઞાનના પડદા ઉપર એનો ફોટો આવે છે પ્રતિભાસ પ્રતિભાસ આવે છે ને એને પ્રતિભાસ કહે છે અવભાસ કહો ભાસ કહો પ્રતિભાસ કહો નિર્ણય કહો એ પ્રતિભાસ આવે છે જેવું છે એવું ભાસનું તેને પ્રતિભાસ એમ કહે છે બિંબ હોય એવું અહીંયા ઉઠું એને પ્રતિબિંબ કહે છે એ જ રીતે આને પ્રતિભાસ કહે છે તો કહે છે કે એ જેટલું સામર્થ છે જેટલું મહિમાવંત છે એટલું જ બરાબર એને જ્યારે પ્રતિભાસમાં આવે છે ત્યારે તે જીવનું વલણ અને ઢલણ બદલાઈ જાય છે ફેર પડી જાય છે એને આખા જગતના પદાર્થો તે નિમિત્ત છે એ પ્રત્યેના રાગાદી પરિણામ તે રાગ તે વિભાવ રાગ છે એ બંને બાજુનું એનું વલણ ફરે છે એનું ઢલણ ફરે છે અને આ સ્વભાવ જે મારો સ્વભાવ અને મારું જે સ્વરૂપ છે ત્યાં જ ઢળવા જેવું છે એ એના નિર્ણયમાં સ્વરૂપ અને પરિણામ વિષયક બંને નિર્ણય એક સાથે થઈ ગયા એટલે સ્વરૂપના લક્ષ્ય ચાલતો જે રાગ, એ રાગ પ્રત્યે પણ એને પછી વલણ રહેતું નથી. જ્યાં સુધી હજી રાગ છૂટીને શુદ્ધોપયોગ નથી થતો તો પણ એને એના પ્રત્યે નજર હોતી નથી. સ્વભાવના આત્માના વિકલ્પ ઉઠે છે, પણ એ વિકલ્પ કેવો ઉઠે છે એ જોવા એ રોકાતો નથી. લક્ષ્મણ જે સ્વભાવ પીડ્યો છે એના ઉપર એને મીક માંડી છે, અને એ સ્વભાવના સ્વભાવ પ્રત્યક્ષ સ્વરૂપ છે, સ્વભાવમાં પરોક્ષતા નથી. સહજ પ્રત્યક્ષ જેનું, ત્રિકાળ પ્રત્યક્ષ જેનું સ્વરૂપ છે, તેનાથી વર્તમાન ચાલતો પરોક્ષ જ્ઞાનનો અનુભવ, એ પરોક્ષ જ્ઞાનનો પણ એમાં એને નિષેધ છે. રાગનો નિષેધ છે એમ તો નહીં, પણ એના પરોક્ષ જ્ઞાનનો પણ એમાં નિષેધ છે. એ પ્રત્યક્ષતાની સાથે, પ્રત્યક્ષ સ્વરૂપની સાથે પ્રત્યક્ષપણે રહેવા એના પરિણામ ચાહે છે. તેથી જેમ વમળમાંથી નીકળી છૂટી ગયેલું વાણ, ગુમરીમાંથી નીકળી ગયેલું વાણ જેમ તરતું શાંત ચાલી જાય છે પ્રભાવ પર, એમ વિકલ્પના વમળમાંથી છૂટેલો એનો આત્મા શીઘ્રપણે વિકલ્પને રમી નાખે છે, આવે છે. આમ નિર્ણય કરે છે, ત્યાં નિર્ણય શબ્દ વાપર્યો છે આચાર્ય મહારાજે 73 ગાથા સમયસારની, કે આમ નિર્ણય કરે છે ત્યાં વિકલ્પના વમળમાંથી છૂટીને જેમ કોઈ વમન કરી નાખે છે વિકલ્પને, એમ અહીંયા વિકલ્પનું વમન થઈ જાય છે. ઉલટી થાય છે ને વમન, એટલે દૂધતા મીઠો ખાધો હોય ને હરખાઈ નો દાબો હોય, ખાંસી ખાંસીને જીભ છે ને અંદર વિજ્ઞાનો હોય, પણ અહીંયા એને સ્વાદનો રસ મુકાતો ન હોય, ઠપકારે જ રાખે, ઠપકાર જ રાખે, પણ અંદર હવે પછી એવી શક્તિ નથી રહી, એ અપચો ઇન્ડાઇજેશન થાય, એટલે સીધું અંદર પોઈઝન ઉભું થાય. છે દૂધને હાકર અને ચોખા થાય, એમાંથી પોઈઝન પરમાણુ ફરે, એ ફોરેન એલિમેન્ટ છે, એને હોજરીને શરીર સંઘરી શકે નહીં, એ તો ઉપાડીને બહાર ફેંકે છે. નહીતર તો દરેક પદાર્થનો ગુરુત્વાકર્ષણનો નિયમ છે નીચે જવાનો, આ ઉપર આવે સીધું ફેંકીને બહાર ને કાઢે છે. એમ અહીંયા એ ફોરિંગ તત્વ છે, રાગ છે એનું સ્વભાવગત તત્વ નથી, વિકલ્પનું વમન થઈ જાય છે. વિકલ્પને જેમ ફેંકી દે છે એમ એને શુદ્ધોપયોગ થતાં વિકલ્પ ફેંકાઈ જાય છે, અને એને આત્મખ્યાતિ, આત્માની પ્રસિદ્ધિ અનંત જન્મ મરણના નાશની ક્ષણ પ્રગટે છે. એને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. નોર્મલ છે, બહુ તીવ્ર રાગ વાળી નથી, તીવ્ર દ્વેષ વાળી નથી, પ્રસંગે થાય બીજી વાત છે, પણ જનરલ જુઓ તો માણસ તીવ્ર રાગ દ્વેષમાં નથી ચાલતો, મધ્યમ કક્ષાના એના રાગ દ્વેષના પરિણામ. જ્યારે દેવલોકમાં તો સમ્યક દ્રષ્ટિ જાય તો પણ એવો રાગનો પ્રવાહ છે, પરિણામમાં પાંચમે ગુણસ્થાને ના આવે. મુનિનો જીવ જાય સરવાર સિદ્ધિમાં, સરવાર સિદ્ધિમાં મુનિ સિવાય કોઈ ન જાય, હું પાછું તમને બાય. સરવાર સિદ્ધિનો ભાવ ચોથા ગુણસ્થાનનો છે, દેવલોકનો છે, પણ પૂર્વે મુનિ દિશા હોય જાય, એમને એમ કોઈ સીધું જાતો નથી. ભાવલિંગી સંતો આપણે મુનિ દિશામાં હતા, એ મુનિ દિશામાં હતા ભાઈ, હા મુનિ દિશામાં હતા, એમ કે મુનિ દિશામાં એટલો ઊંચું શુભ બંધાય છે, નીચેના ગુણ સ્થાન કે એટલું ઊંચું શુભ નથી હોતું. એમ તો કહે છે કે ભગવંત દિશા, મુનિ દિશા એટલી પવિત્ર દિશા અને ત્યાં સરવાર સિદ્ધિમાં ચોથા ગુણ સ્થાને ગયા. પાંચમું નું આવે ત્યાં, ઠીક. શું કારણ છે? રાગ નો પ્રવાહ ઘણો છે. જેટલો રાગાંશ રૂપ્યો, એકતા બુદ્ધિ નથી, ત્યાં ભિન્ન ભાવે પરિણમે છે. ભિન્ન જ્ઞાયક નો વારંવાર અનુભવ પણ કરે છે. છતાં પણ ચાલતો રાગ છે એમાં પ્રવાહ છે, તાણ છે, ખેંચાણ છે. એ ખેંચાણ માંથી પાંચમું ગુણ સ્થાન નથી પ્રાપ્ત થતું. તો મિથ્યા દ્રષ્ટિ રાગ લઈને, રાગની એકતા બુદ્ધિ લઈને ગયો હોય એ તો તણાઈ જાય. તણાઈ એ તાણમાં એ તણાઈ ભાગ્યે જ કોઈ જીવ. એટલા બધા અસંખ્ય દેવો છે, મનુષ્ય તો સંખ્યા છે, દેવો અસંખ્ય છે, પણ એ અસંખ્ય દેવોમાંથી ભાગ્યે જ કોઈ જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે. બાકી લગભગ સમ્યક દર્શનને પ્રાપ્ત કરતા નથી. કેમ કે અહીંયા રાગની સ્થિતિ ઘણી, રાગના નિમિત્તો ઘણા, અને રાગની મિથ્યા દ્રષ્ટિ જીવ તો નીચેના દેવ લોકમાં જાય, ત્યાં સવા સુધીમાં તો વળી દેવીઓનો પસરાવો નથી. નીચે તો પાછું એ બધી માથાકૂટ ઘણી છે નીચેના દેવલોકમાં. સર્વો તમારે ક્યાં એને વિચાર આત્માનો આવે એ પરિસ્થિતિ લગભગ રહેતી નથી, સિવાય શૂન્ય દ્રષ્ટિઓ. કોક કોક જીવ પામે છે, ભાગ્ય જેવું બને છે. એટલે એમ કે છે કે એ સુવિધા ત્યાં નથી. અંદરની બહારની સગવડતા છે, અંદર પરિણતિની સગવડતા અનુકૂળતા નથી એને. અને નારકીમાં દ્વેષનો પ્રવાહ, એનું તાણ એટલું છે. આપણે સાતા છે ને, ઘણી ઘણી સાતા ઉપજે છે, એટલે એ સાતાના તાણમાં છે. અહીંયા અસાતાનું તાણ એટલું છે, એટલા રોગ મારો કાપો છેદન ભેદન બાળો, એટલી અસાતા એને છે કે એ અસાતાના તાણમાંથી બહાર નીકળી શકે એ પરિસ્થિતિ ભાગ્ય જ બને છે. ક્યાંય કોઈ જીવ પામે છે? સાતમી નારકી સુધી પામે છે, પણ ભાગ્ય જ કોઈ જીવ પામે. તિરિંચમાં વિચાર શક્તિ ઘટી જાય છે. એક સંગની પંચેન્દ્રિય સિવાયના અસંગની પંચેન્દ્રિયમાંથી એક ઇન્દ્રિયના જીવોને તો અવકાશ જ નથી, એને તો સંગીત દર્શનના અધિકારી નથી. કેમ કે એને વિચાર શક્તિ ખલાસ થઈ છે. પોતાના સ્વભાવની વિરાધના બહારમાં સતદેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષોની વિરાધના કરતા જે કાંઈ જ્ઞાન મૂંઢાઈ ગયું, વિચાર શક્તિ મારી મળી ત્યારે ઘણી ઊંધાઈ કરી, એને મન પણ ગયું. મન મનવાળો પ્રાણી એ ન રહ્યો ન થયો, એને તો સમ્યક દર્શનનો અધિકાર નથી. એ જીવો અધિકારી નથી કે એને સમ્યક દર્શન તે ભાવમાં થાય. એ પછી સંઘની પ્રાણીઓ જેટલા છે તે અનંત છે. દેવો સંખ્યા અસંખ્યાત, નારકીઓ અસંખ્યાત, મનુષ્યો સંખ્યાત, તિર્યંચો અનંત છે. મનવાળા અને મન વગરના બધા અનંત છે. એમાંથી તિર્યંચોને, મનવાળા પ્રાણીઓને બહુ મૂંઢાઈ ગયેલું જ્ઞાન છે. એકનું હિત અહિતમાં બહુ ઓછું સમજાર. રસ્તામાં વાહન ચાલે ત્યારે કોઈ ન ખસતો નથી, કદાચ ઢોરની જેમ ઊભો થાય રસ્તામાં. કેમ કે ઢોરનો ખ્યાલ નથી આવતો કે રસ્તામાં ઉભા રહેતા એક્સિડન્ટ થઈને મને વાગી જશે. સામાન્ય શાન છે એને, એટલે વળી ખસે છે, પણ એ બહુ ઓછું. એટલી પ્રયોજનના વિષયમાં બુદ્ધિ મૂંઢાય છે કે ત્યાં એને પ્રયોજન જલ્દી પકડાતું નથી. છતાંય કોઈ બી પકડી લે છે, પણ એ પણ સાનુકૂળતા બહુ ઓછી છે. એક મનુષ્ય ગતિ એવી છે કે કુંડામાં રતન છે, હાથ ફેરવે તો હાથમાં આવે. પેલું દરિયામાં રતન પીડ્યું છે, ગોતવું મુશ્કેલ છે. સમ્યક દર્શન રત્ન છે એ દરિયામાં છે, અહીંયા કુંડામાં છે. થોડો થોડોક પ્રયત્ન કરે હવળો થઈને, જરાક જાગૃતિ લાવીને હિતને મહત્વ આપે તો મારા અનંતકાળના હિતનો વિષય છે અને કરી જ લેવું છે એમ જ્યાં જોર કરે ત્યાં અંદરમાં ઓર પરિણામ એના વધારે અનુકૂળ થઈ જાય છે. એ એકદમ દિશાસૂજ આવે છે, પણ એ નિર્ણય કરતો નથી. પાપો યથાર્થ નિર્ણય પણ કરતો નથી, એ ડગલું આગળ વધી શકે બનતો નથી.
ગયો